એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ ખાસ વાતચીતમાં આપણે ઇતિહાસના એક એવા પાત્રને જોવાના છીએ જેમનું નામ સાંભળતા જ ઘણાના મનમાં ભય અને કેને વિનાશની છબી જ આવે, પણ વાસ્તવિકતા કદાચ થોડી અલગ વધુ રસપ્રદ છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ જેક વેધરફોર્ડના પુસ્તક ચંગેઝ ખાન અને આધુનિક વિશ્વનું નિર્માણ વિશે. અને ખરેખર આ પુસ્તક ચંગેઝ ખાન અને મોંગોલ સામ્રાજ્ય વિશેની આપણી જે મતલબ સામાન્ય માન્યતાઓ છે ને, એને બહુ મોટો પડકાર આપે છે.
બરાબર.
અને સવાલ એ થાય કે ભાઈ, આજે આ વિષય પર ચર્ચા શા માટે કરવી? મને એમ લાગે છે કે ઇતિહાસને કેવી રીતે જોવાય છે, કોણ લખે છે, અને આ જે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણ કહીએ છીએ એના મૂળ કેટલા ઊંડા છે,
બરાબર,
આ બધું સમજવા માટે આ પુસ્તક અને એની દલીલો બહુ જ મહત્વની છે.
ચોક્કસ.
એ આપણને શીખવે છે કે ઘણીવાર જે આપણે માનીએ છીએ એના કરતાં સત્ય ઘણું જુદું હોઈ શકે છે. સાચી વાત છે, વેધરફોર્ડ આપણને ખાલી ભૂતકાળ વિશે નથી કહેતા, પણ એ ભૂતકાળ આજને કેવી રીતે ઘડી રહ્યો છે એ સમજાવે છે. ચંગેઝ ખાનને ખાલી એક યોદ્ધા તરીકે નહીં, પણ એક ક્રાંતિકારી નેતા, એક વિઝનરી તરીકે જોવાની વાત આ પુસ્તક કરે છે.
તો આ જે નવી દ્રષ્ટિ આપનાર લેખક છે જેક વેધરફોર્ડ, એમના વિશે થોડું જાણીએ. એ ખાલી ઇતિહાસકાર નથી, પણ સાંસ્કૃતિક માનવશાસ્ત્રી છે, કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ. આ વસ્તુ એમના કામને કેવી રીતે અલગ પાડે છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, માનવશાસ્ત્રી તરીકે વેધરફોર્ડનો રસ ખાલી ઘટનાઓ અને તારીખોમાં નથી હોતો. એમને સંસ્કૃતિઓ, સમાજના માળખા, લોકો કેવી રીતે જીવે છે એમાં ઊંડો રસ હોય છે. એમનો અભ્યાસ ખાસ કરીને કેને આદિવાસી સમાજો પર રહ્યો છે, એટલે મોંગોલોને બહારથી, મતલબ યુરોપ કે ચીનના લેખકોની નજરે બર્બર તરીકે નથી જોતા.
હા, એમને એમના પોતાના સંદર્ભમાં જુએ છે.
બરાબર. એમની પોતાની સંસ્કૃતિ, એમના મૂલ્યો, એમની સામાજિક ગતિશીલતા શું હતી એ સમજવાનો પ્રયાસ કરે છે.
અને એમણે તો ઘણો સમય મંગોલિયા અને સાયબેરિયામાં ગાળ્યો છે, ત્યાં લોકો સાથે રહ્યા છે. આ બધું પણ ફરક પાડે ને?
ચોક્કસપણે. આ જે ફિલ્ડ વર્કનો અનુભવ છે ને, એ એમને ખાલી લાઇબ્રેરીમાં બેસીને ઇતિહાસ લખતા વિદ્વાનોથી અલગ પાડે છે. અને એટલું જ નહીં, એમણે ક્લાસિકલ મોંગોલિયન લિપિ પણ શીખી.
ઓહ
હા, એટલે એ મોંગોલો દ્વારા જ લખાયેલો જે અતિ મહત્વનો ગ્રંથ છે, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ મોંગોલ્સ, એનો સીધો અભ્યાસ કરી શક્યા. આમાં આપણને મોંગોલ સામ્રાજ્યની અંદરની વાત મળે છે, એમના પોતાના દૃષ્ટિકોણથી, જે પેલા હારેલા લોકોના વૃત્તાંતોમાં ભાગ્યે જ જોવા મળે. એમનો આ અભિગમ કેને યુરોપ કેન્દ્રિત ઇતિહાસથી એકદમ અલગ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સંદેશો શું છે? વેધરફોર્ડ ચંગેઝ ખાન વિશે એવું તો શું કહેવા માગે છે જે આપણે સામાન્ય રીતે નથી જાણતા?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે ચંગેઝ ખાન અને એમના પછીના શાસકોએ ખાલી સામ્રાજ્યો તોડ્યા નથી, પણ એક નવી, એકદમ નવી વૈશ્વિક વ્યવસ્થાનો પાયો નાખ્યો છે. એમનું કહેવું છે કે ચંગેઝ ખાન એક દૂરંદેશી નેતા હતા. એમણે યોગ્યતા એટલે કે મેરિટોક્રેસી પર આધારિત બિનસાંપ્રદાયિક અને કાયદાના શાસનવાળું સામ્રાજ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો.
એટલે એવું કહેવાય કે વિનાશની સાથે સાથે કંઈક નવું સર્જન પણ થયું, જેને પેલું ક્રિએટિવ ડિસ્ટ્રક્શન કહે છે, એવું કંઈક?
બરાબર એ જ શબ્દ. વેધરફોર્ડ કહે છે કે મોંગોલ સામ્રાજ્યે ઇતિહાસમાં પહેલીવાર યુરેશિયાના મોટા ભાગને એક વહીવટી અને આર્થિક સિસ્ટમ નીચે જોડ્યો. એમણે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપ્યું, સિલ્ક રોડને સલામત બનાવ્યો, એક જોરદાર કમ્યુનિકેશન સિસ્ટમ પેલી યામ સિસ્ટમ સ્થાપી અને ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. આ બધાને કારણે વિચારો, ટેકનોલોજી અને માલસામાનનું જે આદાનપ્રદાન થયું ને, એ અભૂતપૂર્વ હતું. અને એની અસર છેક યુરોપના પુનરુજ્જીવન સુધી પહોંચી. પુસ્તક મુજબ આધુનિક દુનિયાની ઘણી બધી લાક્ષણિકતાઓના મૂળ મોંગોલ સામ્રાજ્યમાં છે.
આ તો ખરેખર જે છબી આપણા મનમાં છે એનાથી તદ્દન ઉલટી વાત થઈ. આપણે તો મોંગોલોને લૂંટફાટ અને ક્રૂરતા સાથે જોડીએ છીએ મોટે ભાગે.
અને જુઓ, વેધરફોર્ડ એ ક્રૂરતાને નકારતા નથી, એવું નથી કે એ હતી જ નહીં, પણ એને એક મોટા ચિત્રમાં મૂકે છે. એ બતાવે છે કે કેવી રીતે જૂની, ભ્રષ્ટ અને સ્થગિત થઈ ગયેલી વ્યવસ્થાઓનો નાશ થયો અને એના પછી એક નવી, વધુ ગતિશીલ અને વૈશ્વિક રીતે જોડાયેલી દુનિયાનો ઉદય થયો.
ચાલો પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆતમાં તેમુજીન એટલે કે ચંગીઝ ખાનના બાળપણ અને એમના ઉદય વિશે શું મહત્વનું છે?
વેધરફોર્ડ એમના શરૂઆતના જીવનના સંઘર્ષો પર ભાર મૂકે છે. પિતાનું મૃત્યુ, પોતાના જ કુળ દ્વારા ત્યાગ, ગુલામી વેઠવી પડી, આ બધું. પણ મુખ્ય વાત એ છે કે આ બધા અનુભવોએ એમને જે પરંપરાગત આદિવાસી અને કુલીન વ્યવસ્થા હતી ને એની સામે બળવો કરવા પ્રેર્યા. એમના મનમાં યોગ્યતા, વફાદારી અને એક સમાન કાયદો, પેલું યાસા, એના હેઠળ બધાને એક કરવાની એક ક્રાંતિકારી કલ્પના જન્મી. એમનો ઉદય ખાલી લશ્કરી તાકાત નહોતો, પણ એક નવા સામાજિક અને રાજકીય વિચારનો વિજય હતો, જ્યાં જન્મ નહીં પણ કાબેલિયત મુખ્ય હતી.
એટલે કે શરૂઆતથી જ કંઈક બદલવાનો, પરિવર્તનનો વિચાર કેન્દ્રમાં હતો. પછી સામ્રાજ્યનું નિર્માણ થયું, વિસ્તાર થયો, એના વિશે શું?
અહીં વેધરફોર્ડ મોંગોલ સફળતા પાછળના કારણો પર ધ્યાન આપે છે, જેમ કે એમની સેના અત્યંત શિસ્તબદ્ધ અને સંગઠિત હતી, પેલી દશાંશ પદ્ધતિ પર આધારિત. એનાથી જૂની કબીલાની વફાદારીઓ તૂટી ગઈ.
હા, એ મહત્વનું હતું,
બહુ જ. બીજું, એ લોકો નવી ટેકનોલોજી અપનાવવામાં માહિર હતા, ખાસ કરીને ઘેરાબંધી યુદ્ધ માટે ચીની ઇજનેરોનો ઉપયોગ કર્યો, અને એમની લશ્કરી વ્યૂહરચના ઘણીવાર કેને સાયકોલોજિકલ વોરફેર, મનોવૈજ્ઞાનિક યુદ્ધ પર પણ આધારિત હતી.
અને પેલો ખ્વારેઝમિયન સામ્રાજ્ય સાથેનો સંઘર્ષ, એનું ઉદાહરણ તો મોંગોલ ક્રૂરતા માટે બહુ અપાય છે.
હા, અપાય છે. પણ વેધરફોર્ડ એને થોડા જુદા સંદર્ભમાં જુએ છે. એમનું કહેવું છે કે આ યુદ્ધ અનિવાર્ય બની ગયું કારણ કે ખ્વારઝમના સુલતાને વેપાર અને રાજદ્વારી સંબંધો સ્થાપવા ગયેલા મોંગોલ દૂતોની હત્યા કરી નાખી હતી, જે તે સમયના આંતરરાષ્ટ્રીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. એટલે આ યુદ્ધ ખાલી પ્રદેશ જીતવાની લાલસા નહોતી, પણ વેપારના માર્ગો ખોલવા અને અમુક રાજદ્વારી સિદ્ધાંતો સ્થાપિત કરવાની કોશિશ પણ હતી. અલબત્ત એમાં જે હિંસા થઈ એ ભયાનક હતી, એ નિર્વિવાદ છે.
અને ચંગીઝ ખાન પછી એમના પુત્ર ઓગેદાઈના સમયમાં શું મહત્વનું થયું?
ઓગેદાઈએ સામ્રાજ્યને સ્થિરતા આપવાનો અને વહીવટી માળખું ગોઠવવાનો પ્રયાસ કર્યો. એમણે સ્થાયી રાજધાની કારાકોરમ બનાવી અને પેલી યામ સિસ્ટમ, એક પ્રકારની શાહી ટપાલ અને પરિવહન સેવા સ્થાપી.
હા, એ યામ સિસ્ટમ વિશે સાંભળ્યું છે.
એ અદ્ભુત હતી. એણે હજારો માઇલ દૂરના વિસ્તારોને જોડી રાખ્યા અને માહિતીનો પ્રવાહ એટલો ઝડપી બનાવી દીધો કે જે અકલ્પનીય હતો. આ એ જ સમય હતો જ્યારે મોંગોલ સેના યુરોપ સુધી પહોંચી ગઈ હતી, પણ ઓગેદાઈનું મૃત્યુ થયું એટલે એમને પાછા ફરવું પડ્યું. નહીંતર યુરોપનો ઇતિહાસ કદાચ જુદો હોત.
અને આ પછી આવે છે પેક્સ મોંગોલિકાનો યુગ, એટલે કે મોંગોલ શાંતિ. એના વિશે પુસ્તક શું કહે છે?
પેક્સ મોંગોલિકા એ સમયગાળો હતો જ્યારે આ વિશાળ મોંગોલ સામ્રાજ્ય હેઠળ યુરેશિયામાં કેને સાપેક્ષ શાંતિ અને સ્થિરતા સ્થપાઈ. જોકે બધે 100% શાંતિ નહોતી, પણ પહેલાં કરતાં ઘણી વધારે હતી. અને આ શાંતિનો સૌથી મોટો ફાયદો કોને થયો? વ્યાપારને. મોંગોલોએ સિલ્ક રોડને ફરીથી જીવંત કર્યો, સુરક્ષિત બનાવ્યો, સ્થાનિક જે કરવેરા હતા એ ઘટાડ્યા અથવા નાબૂદ કર્યા. આનાથી શું થયું કે માર્કોપોલો જેવા વ્યાપારીઓ માટે યુરોપથી છેક ચીન સુધી મુસાફરી કરવી શક્ય અને સલામત બની.
એટલે કે આજના જે ફ્રી ટ્રેડ ઝોન કે કોમન માર્કેટ જેવું કંઈક થયું એ સમયે.
હા, કંઈક અંશે એવું કહી શકાય. અને આ ખાલી માલસામાનનો વ્યાપાર નહોતો. પેલી યામ સિસ્ટમ અને સુરક્ષિત રસ્તાઓને કારણે વિચારો, ધર્મો, વૈજ્ઞાનિક જ્ઞાન, ટેકનોલોજી, આ બધાનો પણ અભૂતપૂર્વ ફેલાવો થયો.
એટલે જ્ઞાનનું પણ આદાન પ્રદાન થયું
બહુ મોટા પાયે. ચીનની જે મહત્વની શોધો હતી, છાપકામ, હોકાયંત્ર, ગન પાવડર, આ બધું આ જ માર્ગે પશ્ચિમ સુધી પહોંચ્યું અને યુરોપના ઇતિહાસ પર એની ઊંડી અસર પડી.
અને વહીવટ અને કાયદાના ક્ષેત્રમાં શું કર્યું એમણે?
મોંગોલોએ પેલા યાસા કાયદા હેઠળ એક બિન સાંપ્રદાયિક શાસન સ્થાપ્યું. એ લોકો ધાર્મિક રીતે અત્યંત સહિષ્ણુ હતા. એમના સામ્રાજ્યમાં બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ, તાઉવાદી બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ હતી. એટલું જ નહીં, ધર્મગુરુઓને કરમાંથી મુક્તિ પણ હતી.
આ તો બહુ મોટી વાત કહેવાય એ સમય માટે.
ચોક્કસ. અને આ ખાલી આદર્શવાદ નહોતો, આ એક પ્રેક્ટિકલ પોલિસી પણ હતી. આટલા મોટા બહુ સાંસ્કૃતિક સામ્રાજ્યને ટકાવી રાખવા માટે આ જરૂરી હતું.
તો આ જે વારસો છે એ લાંબા ગાળે કેવો રહ્યો?
જુઓ, સમય જતાં સામ્રાજ્ય 4 અલગ અલગ ખાનેટમાં વહેંચાઈ ગયું, અને એ જ વેપાર માર્ગો દ્વારા પ્લેગ જેવી ભયાનક બીમારીઓ પણ ફેલાઈ, એ પણ હકીકત છે. પણ વેધરફોર્ડ દલીલ કરે છે કે આધુનિક વિશ્વના ઘણા પાયાના સિદ્ધાંતો, જેમ કે આંતરરાષ્ટ્રીય કાયદો, રાજદ્વારીઓને મળતી સુરક્ષા, મુક્ત વેપારનો વિચાર, ધર્મનિરપેક્ષ રાજ્ય, આ બધાના બીજ ક્યાંક ને ક્યાંક મોંગોલ સામ્રાજ્યની વ્યવસ્થાઓમાં જોવા મળે છે. અને જ્યારે આ મોંગોલ નિયંત્રિત જમીની માર્ગો અસ્થિર બન્યા, ત્યારે જ યુરોપિયનોને નવા દરિયાઈ માર્ગો શોધવાની જરૂર પડી, અને એમાંથી કોલંબસ વગેરેની સફરો થઈ.
આ ખરેખર કેને ઇતિહાસને જોવાની એક સાવ નવી જ બારી ખોલી આપે છે. ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવીએ. પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ લાગે છે કે પેલી પ્રચલિત બર્બરની છવી પર સવાલ ઉઠાવવો જ જોઈએ.
બિલકુલ. અને આપણે એ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ કોણ લખે છે? જે હારી ગયા હોય એમના દ્વારા નહીં, પણ જે જીતેલી પણ પછી હારી ગયેલી શિક્ષિત સંસ્કૃતિઓ દ્વારા લખાય છે. અને એ સ્વાભાવિક રીતે જ વિજેતાઓને નકારાત્મક રીતે ચિત્રે છે. વેધરફોર્ડ આપણને કહે છે કે મોંગોલોને એમના પોતાના સંદર્ભમાં જુઓ, એમની સિદ્ધિઓ અને એમની વ્યવહારિકતાના આધારે મૂલ્યવો. આ આપણને શીખવે છે કે કોઈ પણ ઐતિહાસિક વાત, ખાસ કરીને જે સ્ટીરિયોટાઇપ પર આધારિત હોય, એને એમ જ માની ન લેવાય.
હા, વિવેચનાત્મક દ્રષ્ટિ રાખવી જરૂરી છે. બીજો મહત્વનો મુદ્દો છે યોગ્યતાને પ્રાધાન્ય. ચંગેઝ ખાને જન્મ કે કુળના આધારે નહીં, પણ ક્ષમતા અને વફાદારીના આધારે લોકોને આગળ કર્યા. આ સિદ્ધાંત તો આજે પણ એટલો જ મહત્વનો છે ને, ભલે પછી એ કોર્પોરેટ જગત હોય કે સરકારી તંત્ર. જ્યાં નેપોટિઝમ નહીં પણ મેરિટ ચાલે, ત્યાં જ પ્રગતિ થાય.
સાચી વાત. ત્રીજો મુદ્દો, મોંગોલ એક રીતે ગ્લોબલાઇઝેશનના પાયોનિયર હતા, અગ્રદૂત હતા. એમણે ભૌગોલિક રીતે બહુ દૂર રહેલા પ્રદેશો, ચીન, મધ્ય એશિયા, પર્શિયા, યુરોપ, આ બધાને એક આર્થિક અને સંચાર નેટવર્ક હેઠળ જોડી દીધા. સિલ્ક રોડને ફરી ચાલુ કરવો એ ખાલી આડઅસર નહોતી, એ એમની સભાન નીતિ હતી. આ બતાવે છે કે વૈશ્વિક જોડાણનો વિચાર કંઈ આજકાલનો નથી.
અને ચોથો મુદ્દો, જે મને વ્યક્તિગત રીતે ખૂબ પ્રભાવશાળી લાગ્યો, એ છે રાજ્યની નીતિ તરીકે ધાર્મિક અને સાંસ્કૃતિક સહિષ્ણુતા. જે યુગમાં બીજે બધે ધર્મના નામે ભયાનક યુદ્ધો થતા હતા, ત્યારે મોંગોલ સામ્રાજ્યમાં સત્તાવાર રીતે અલગ અલગ ધર્મો શાંતિથી સાથે રહેતા હતા. ભારત જેવા બહુધાર્મિક અને બહુસાંસ્કૃતિક દેશ માટે આ ઇતિહાસમાંથી ઘણું શીખવા જેવું છે. અને એમણે કહ્યું એમ, આ ખાલી આદર્શવાદ નહોતો, શાસન ચલાવવાની એક પ્રેક્ટિકલ રીત પણ હતી. પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે મનમાં સીધા ઉતરી જાય છે. કેટલાક એવા યાદગાર વિચારો પર નજર કરીએ જે વેધરફોર્ડના મુખ્ય તર્કને રજૂ કરે છે.
હા, એક મૂળભૂત વિચાર આ છે. મોંગોલોને તેમના દ્વારા જીતાયેલી સ્થાયી સંસ્કૃતિઓના માપદંડોથી મૂલ્યવાને બદલે, આપણે તેમને તેમની પોતાની શરતો પર, મેદાનોના પરિપ્રેક્ષ્યથી સમજવા જોઈએ. મતલબ કે આપણા પૂર્વગ્રહો બાજુ પર મૂકીને એમની દુનિયા અને એમના હેતુઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
બીજો એક દમદાર વિચાર, ચંગીઝ ખાને માત્ર વિશ્વ જીત્યું ન હતું, તેણે એક નવું વિશ્વ બનાવ્યું. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સીધા સંપર્કના પ્રથમ નોંધપાત્ર યુગનું નિર્માણ કર્યું. આ વાત પેલી સર્જનાત્મક વિનાશ અને પછી થયેલા વૈશ્વિક જોડાણના નિર્માણ પર ભાર મૂકે છે.
વેપાર અને સુરક્ષાના મહત્વ વિશે આ વાક્ય સરસ છે. મોંગોલ પ્રણાલી હેઠળ ખાન પાસેથી સુવર્ણ તકતી એટલે કે પાઇઝા ધરાવતો વ્યાપારી સુરક્ષિત મુસાફરી કરી શકતો હતો. તેઓએ વિશ્વનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ બનાવ્યો. આ એમની જે વ્યવહારુ અને દૂરદેશી વહીવટી ક્ષમતા હતી ને, એ બતાવે છે.
અને ધાર્મિક સહિષ્ણુતા વિશેની આ વાત તો ખરેખર બહુ પ્રભાવ છે. જ્યારે યુરોપ ધાર્મિક અસહિષ્ણુતામાં ડૂબેલું હતું, ત્યારે મહાન ખાનના દરબારમાં ખ્રિસ્તી સાધુઓ, મુસ્લિમ વઝીરો અને બૌદ્ધ રહસ્યવાદીઓ તત્વજ્ઞાનની ચર્ચા કરતા હતા. ધર્મ વ્યક્તિગત બાબત હતી, રાજ્યનો આદેશ નહોતો. આ એમની બિનસાંપ્રદાયિકતા અને સહિષ્ણુતા કેટલી આગળ પડતી હતી એ સ્પષ્ટ કરે છે.
અને જુઓ, આ પુસ્તકમાંથી જે બોધપાઠ મળે છે ને એ ખાલી ઐતિહાસિક નથી, એ આજના જીવનમાં પણ ઘણા ઉપયોગી છે. દાખલા તરીકે લીડરશિપ, નેતૃત્વના ક્ષેત્રમાં યોગ્યતાને મહત્ત્વ આપવું, બદલાતી પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ થવું, અનુકૂલન સાધવું અને પોતાની ટીમ સાથે જોડાયેલા રહેવું, આ ગુણો આજે પણ એટલા જ મહત્ત્વના છે, ખરું ને?
બિલકુલ. અને વ્યક્તિગત સ્તરે જોઈએ તો તેમુજીનનું જીવન પોતે જ એક મોટી પ્રેરણા છે. અત્યંત મુશ્કેલ સંજોગોમાંથી બહાર આવીને આખી દુનિયા પર પ્રભાવ પાડવો એ બતાવે છે કે મુશ્કેલીઓ પણ વિકાસ માટે એક કારણ બની શકે છે. આજે રેઝિલિયન્સ છે, સ્થિતિસ્થાપકતા, એનો મોટો પાઠ છે.
વૈશ્વિક પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો આ પુસ્તક આપણને ફરી યાદ અપાવે છે કે આપણી દુનિયા ખરેખર કેટલી જોડાયેલી છે. એક ખૂણામાં કંઈક થાય એની અસર દૂર દૂર સુધી પહોંચી શકે છે, ભલે એ સદીઓ પહેલાં હોય કે આજે. વ્યાપાર હોય, ટેકનોલોજી હોય, વિચારો હોય અને હા, બીમારીઓ પણ, બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.
અને મારા માટે જે સૌથી મહત્ત્વનો બોધપાઠ છે એ છે ક્રિટિકલ થિંકિંગનો, વિવેચનાત્મક વિચારસરણીનો. કોઈપણ માહિતી કે ઇતિહાસને જેમ છે તેમ સ્વીકારી લેતા પહેલાં એ પૂછવું કે આ કોણે કહ્યું છે, શા માટે કહ્યું છે, શું આનો કોઈ બીજો દૃષ્ટિકોણ પણ છે. આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે ત્યાં આ કૌશલ્ય અનિવાર્ય છે. આખી વાતચીત પછી મને વ્યક્તિગત રીતે એ શીખવા મળ્યું કે ઇતિહાસ કેટલો બહુપરિમાણીય હોઈ શકે છે. જેને આપણે ઘણીવાર એક લીટીમાં ખરાબ કે સારો કહી દઈએ છીએ એની પાછળ કેટલી બધી જટિલતાઓ છુપાયેલી હોય છે. ચંગીઝ ખાન વિશેની મારી સમજ તો ચોક્કસપણે ઘણી બદલાઈ છે.
મારા માટે આ પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે પ્રગતિ અને પરિવર્તન ઘણીવાર એવી જગ્યાએથી આવી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. જે સંસ્કૃતિને આપણે કદાચ પછાત કે બર્બર માનતા હોઈએ એ પણ વિશ્વને ઘણું બધું આપી શકે છે. અને બીજું, નેતૃત્વમાં સિદ્ધાંતો જેમ કે યોગ્યતા અને વ્યવહારિકતા જેમ કે ધાર્મિક સહિષ્ણુતા, આ બંનેનું સંતુલન કેટલું જરૂરી છે એ પણ શીખવા મળ્યું.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. શું એવું બની શકે કે જેને આપણે આધુનિક વિશ્વના પાયાના મૂલ્યો અને વ્યવસ્થાઓ માનીએ છીએ, જેમ કે વૈશ્વિક વ્યાપાર, આંતરરાષ્ટ્રીય કાયદાના અમુક સિદ્ધાંતો, યોગ્યતા આધારિત શાસન, ધર્મનિરપેક્ષ રાજ્યનો વિચાર, એના મૂળ ખરેખર પશ્ચિમી પુનરુજ્જીવન કરતાં પણ જૂના હોય અને કદાચ મંગોલિયાના દૂરના મેદાનોમાં નંખાયા હોય? કદાચ આધુનિકતાની જે કહાણી આપણે સાંભળીએ છીએ એના કરતાં એ વધુ વૈશ્વિક અને વધુ જૂની છે? આ વિચાર પણ મનન કરવા જેવું છે, ખરું ને? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.